શ્રવણ કીર્તન અને સ્મરણ, શ્રવણ કરી, કીર્તન કરી, સ્મરણ કરી, પૂજન વર્ચન અને અર્ચન, સાખ્ય નિવેદન અને સેવક સેવક ભાવ, નવધા ભક્તિ હિન્દુઓમાં બહુ પ્રચલિત છે. તો આપણે ત્યાં પણ એ પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ શકીએ, શ્રવણ શાસ્ત્રનું કરવાનું છે, કીર્તન પ્રભુના ગુણ બહુમાનનું કરવાનું છે, સ્મરણ પ્રભુના નામનું કરવાનું છે, પૂજન પ્રભુના પાદનું કરવાનું છે, અર્ચન પ્રભુ પાસે ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યોથી કરવાનું છે, અને સાખ્ય નિવેદન પ્રભુ સાથે એકત્વ પ્રાપ્ત કરવા માટે દાસોહમની સાધના કરવાની છે. જેણે દાસોહમની સાધના કરી નથી એ સોહમ અને અરહમમાં જઈ શકવાને માટે અધિકારી નથી. મારું જે કંઈ પણ છે તે મારે આપી દેવું છે. દા એ દાન અર્થમાં છે. દાસોહમ, દાસોહમમાંથી સોહમમાં જવાય છે. મારું જે કંઈ પણ છે પ્રભુ તને આપું છું, તો પ્રભુ કહે છે કે મારું જે કંઈ છે હું તને આપું છું. આ દાસોહમનો એક સુંદર પદાર્થ છે કે જેના જીવનમાં દાસોહમ રૂપી જીન ભક્તિ આવેલી છે તેના જીવનમાં પ્રભુની શ્રીમંતાઈ પ્રવેશ પામેલી છે. દાસોહમ જે છે એ આપી દઉં, તો પ્રભુ કહે છે કે મારી પાસે જે છે એ બધું તને આપી દઉં. અને ઉપાસનાનું તત્વ જીન ભક્તિ માટે આજના કાળમાં ખૂબ જ મહત્વનું અને જરૂરનું છે. મહાવીર એ કોઈ ઐતિહાસિક સત્ય નથી. મહાવીર એ વિજ્ઞાનવાદમાં આજે પણ જીવંત તત્વ છે. He lives amidst us today. આપણી ચેતનાની સાથે તેમનો ચેતનાનો ભાવ સ્પર્શેલો છે. અને ઉપાસનામાં પરિપ્રેક્ષ્ય વિજ્ઞાનવાદ ભારત વર્ષની જો મોટામાં મોટી દેન, ભારતના અધ્યાત્મની મોટામાં મોટી જો કોઈ દેન હોય તો આ વિજ્ઞાનવાદ છે કે જે તમારા મનમાં છે તે તમારા જીવનમાં આવે જ છે. કોઈ સારું મકાન કરવું હોય તો આર્કિટેક્ટ એનો પ્લાન કરે છે. એના પહેલા પણ આર્કિટેક્ટને સૂચના આપનાર એવી વ્યક્તિ કહે છે કે મારે આવું મકાન બનાવવું છે. આર્કિટેક્ટ પ્લાન કરે છે, તેના અર્થકારણની વ્યવસ્થા થાય છે, જમીન પ્રાપ્ત થાય છે, પાયો ખોદાય છે, મકાન બને છે અને રહેવા જઈએ છીએ. પણ એક વખત આ મકાનનો વિચાર આપણા મનમાં હતો તેમાંથી આ મકાન ઉત્પન્ન થયું છે. એવી જ રીતે એક વખત અરિહંત પરમાત્માને જેને પોતાના ઉપયોગમાં બિરાજમાન કર્યા છે અને એ ઉપાસના તત્વથી જ્યારે પોતાના જીવનમાં આરાધના કરે છે ત્યારે પ્રભુ સાક્ષાત એના જીવનમાં આવે છે. જીનેશ્વર ભગવંતની ભક્તિ એ આઈડિયલ રિયાલિટી છે. રિયાલિટી છે પણ આઈડિયલ છે. અને આઈડિયલ રિયાલિટીમાં જે જીવ રહે છે તે ઓબ્જેક્ટિવ રિયાલિટીને જોવે છે. પછી જગતમાં બધે જેને આ જગત પ્રભુની માયા નહીં પણ પ્રભુની કાયા બની જાય છે. ઉપાસકને માટે બધે જ પ્રભુના, જીનો ઉદાતા, જીનો ભોગતા, જીન સર્વત્મહમ, જીનો જયતિ સર્વત્રમ, સોહમેવ ચ મહમ જીનમ, હું પોતે પ્રભુ સ્વરૂપ બની જાઉં છું. આવું આ ભક્તિનું ઉપાસનાનું તત્વ છે. નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનત સ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન આરહંત્યમ સમુમાસ્પહે. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી પ્રભુની આરાધના ભક્તિ થઈ શકે છે. જેમ નામ અને નામી જુદા નથી, એમ રૂપ અને રૂપી જુદા નથી, ગુણ અને ગુણી જુદા નથી. ભાવથી તો પ્રભુ સમર્ષણમાં બિરાજમાન હતા, આપણને ક્વચિત મળ્યા છે. પણ પ્રભુ તેનું નામ, રૂપ અને દ્રવ્ય અહીં મુકતા ગયા છે. જેમ મહાવીર એ ત્રૈકાલિક સત્ય છે, એમ મહાવીરના નામ, મહાવીરનું રૂપ, મહાવીરનો દ્રવ્ય એ ત્રૈકાલિક સત્ય છે. નામની સાથે જેને ભક્તિ કરેલી છે તે નાદમાં જાય છે. નામથી નાદમાં જવાય છે અને રૂપથી જ્યોતિમાં જવાય છે. નાદ અને જ્યોતિની ઉપાસના એ ભારતની અધ્યાત્મની આધારશિલા છે અને તે નમો દ્વારા થાય છે. નમો ભાવથી પ્રભુના નામ અને રૂપની સાથે એકત્વ થાય છે. નમો ભારતના સાહિત્યમાં આના કરતા કોઈ ઊંચો શબ્દ નથી. નમો ભાવથી ઊંચો કોઈ શબ્દ ભારતના સાહિત્યમાં નથી. અરિહંત પરમાત્માના નામ કીર્તન જેવી કોઈ શ્રેષ્ઠ સંગીત કળા નથી અને અરિહંત પરમાત્માના રૂપ જેવી કોઈ શ્રેષ્ઠ ચિત્રકળા જગતમાં નથી. સંગીત કળા, ચિત્રકળા, સાહિત્ય કળા આ પ્રભુના નામમાં જે ભરેલું છે તે જ્યારે આપણા જીવનમાં આપણે નામ સ્થાપના અને દ્રવ્યથી કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં જીનેશ્વર ભગવંતની ભક્તિનો પ્રસાદ આપણને મળે છે, પ્રસાદ મળે છે. જીન પૂજા એ એટલો જ મહત્વનો વિષય છે જેટલું નામથી આપણે કરીએ છીએ. તે ભારતની આધ્યાત્મની આધારશિલામાં આ મંદિરનો પણ એક જબરજસ્ત મોટો પ્રભાવ છે. જ્યારે દૂરથી મંદિરની ઉપર લહેરાતી ધજા જોઈએ છીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે એગોહમ નાકમ, હું કોઈનો નથી, હું એકલો જ છું એમ કરીને ધજા એકલા જવા માટે કહે છે કે અધ્યાત્મની સાધનામાં તારે અંતિમ આરોહણ એકલા કરવાનું છે. આ ધજા કહે છે, ધજા આહ્વાન આપે છે. મંદિરમાં જ્યારે ઘંટનાદ સાંભળીએ છીએ ત્યારે આપણા પોતાના અંદર ચાલી રહેલા અનાહતનાદનું શ્રવણ થાય છે. ઘંટનાદ એ અનાહતનાદના શ્રવણનું આહ્વાન આપે છે. પ્રભુના મંદિરમાં ઘંટનાદ એ મારા જીવનમાં રહેલો અનાહતનાદનું પ્રતીક છે. અને પ્રભુના મંદિરમાં પ્રવેશ કરતા ત્રણ મંડપો જે આવે છે તેનો પણ અદ્ભુત ભાવ છે. સૌથી પહેલા રંગમંડપ, સભા મંડપ, કોલી મંડપ અને ગર્ભદ્વાર. તો એ પાંચે પ્રકારના જે આપણા શરીર છે એ શરીરના ભાવોને ત્યજવા માટે સૌથી પહેલા રંગમંડપમાં જઈએ છીએ અને આપણા ઔદ્યોગિક ભાવ દૂર થાય છે. સભા મંડપમાં જઈએ છીએ, તેજસ શરીર દૂર થાય છે. ગર્ભદ્વારમાં જઈએ છીએ, કારમણ્ય શરીર દૂર થાય છે. જગતપતિ ની પૂજા કરવાનો જેના જીવનમાં આનંદ છે તે કોઈ અદભુત છે. ત્રણ લોકના નાથ અરિહંત પરમાત્મા, તેની પૂજાનું રહસ્ય ચાર પૂજા પ્રભુની કહેલી છે. અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા અને પ્રતિપત્તિ પૂજા, આજ્ઞાની પૂજા વાત કરેલી છે. અને આ પૂજામાં ચાર પ્રકારના અભ્યુદય મળે છે. પ્રભુની પ્રથમ પૂજામાં વિઘ્નોપશામિની, વિઘ્નો દૂર કરવાની શક્તિ છે. પ્રભુની બીજી પૂજામાં અભ્યુદય સાધની, અભ્યુદય કરવાની શક્તિ છે. ત્રીજી પૂજામાં નિવૃત્તિ કારણી, નિવૃત્તિને આપવાની શક્તિ છે. અને પ્રભુની પ્રતિપત્તિ આજ્ઞાનું પૂજન કરવામાં સકલ સત્વ હિતાશયનો દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આ પ્રભુની પૂજાનું પરિપ્રેક્ષ્ય રહેલું છે આપણા જીવનમાં, તેને પ્રાપ્ત કરીએ. ચારે પ્રકારના ચારિત્રની આરાધના, દાનશીલ, તપ અને ભાવ જિનેશ્વર ભગવંતની ભક્તિમાં રહેલી છે. જેટલો વખત જિનેશ્વર ભગવંતની ભક્તિ કરીએ છીએ, સન્માનનું દાન કરીએ છીએ. સન્માનનું દાન એ ઊંચામાં ઊંચું દાન છે. જેટલો વખત પ્રભુની ભક્તિ કરીએ છીએ, શીલવાન બનીને કરીએ છીએ, શીલ પાડીએ છીએ, જેટલો વખત પ્રભુની સાથે રહીએ છીએ તેટલો વખત તપની આરાધના થાય છે. અને ભાવથી આરાધના જ્યારે આપણા જીવનમાં થાય છે ત્યારે ચારે પ્રકારના ચારિત્ર ધર્મની આરાધના થાય છે. આઠે પ્રકારના કર્મો નાશ થાય છે. અને પાંચ મહાભૂતનું બનેલું આ જે જગત, તેના પ્રતીકથી પાંચ મહાભૂતના સ્વામી જગતપુત્રીની આરાધના થાય છે. પ્રભુ ત્રણ લોકના નાથ છે, આ જગતના નાથ છે. તો અષ્ટપ્રકારી જે પૂજા છે તેનું પરિપ્રેક્ષ્ય પણ અત્યંત સુંદર છે. પાંચ મહાભૂત સેના બનેલા છે? આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને જલ, પાંચ તત્વનું બનેલું છે. પ્રભુની જલ પૂજા એ જલ તત્વનું પ્રતીક રૂપે પ્રભુની પૂજા છે. જલ તત્વથી આ પંચ મહાભૂતના એક પૂતને આપણે શુદ્ધિ કરવા માટે પ્રભુ ઉપર મેરુ શિખર નવરાવે, પ્રભુ મેરુ શિખર નવરાવે કરીને કહીએ છીએ. અને ત્યારબાદ પૃથ્વીનો ગુણ એ સુગંધ છે. પૃથ્વીનો ગુણ સુગંધ છે. જ્યારે ચંદનથી પૂજા કરીએ છીએ, પુષ્પથી પૂજા કરીએ છીએ, ત્યારે પ્રભુને એમ કહીએ છીએ કે પ્રભુ આપના જેવી સુગંધ અમારા જીવનમાં આવો, પ્રભુ અમે અમારા પૃથ્વી તત્વને નિર્મળ કરવા માટે આપ અમારામાં પ્રવેશ કરો, એમ કરીને આ પૃથ્વી તત્વની આરાધના કરીએ છીએ. દીપક એ અગ્નિ તત્વની આરાધના છે. પ્રભુ આપ તેજોમય છો, મંત્રમય છો, રહસ્યમય છો. પ્રભુ અમારે દીપકની પૂજા કરીને આ દીપક જેવું તેજ, જ્ઞાન તેજ અમારામાં આવો એમ માનીને પ્રભુની દીપક પૂજા આપણે કરીએ છીએ. અને ત્યાર પછી પ્રભુ પાસે એક ચામર ઢાળીએ છીએ. વાયુ પ્રભુની પાસે, વાયુ એટલો સમીર શાંત રીતે વહે છે કે પ્રભુની પાસે ચામર ઢાળતા આપણે કહીએ છીએ કે પ્રભુ અમારા માટે આ વાયુ પણ હિતકારી બનો. આ વાયુ જે અમારે મનને ચંચળ કરે છે, જે ઉગ્ર કરે છે, તેને દૂર કરો, એમ કરીને ચામરથી પ્રભુ પાસે આપણે વાયુની પૂજા કરીએ છીએ. અને છેવટે શબ્દ પૂજા કરીએ છીએ. આકાશનો ગુણ, શબ્દ જે છે એ આકાશનો ગુણ છે. શબ્દ આકાશમાં સમાઈ જાય છે અને એ શબ્દ દ્વારા ભાવથી ચૈત્ય વંદન કરતા, એ શબ્દ દ્વારા પ્રભુની સાથે આકાશ તત્વોમાં વ્યાપી જવા માટેનો ચૈત્ય વંદનનો ભાવ ઉત્પન્ન કરીએ છીએ. આ રીતે જિનેશ્વર ભગવંતની ભક્તિ નામથી અને રૂપથી અત્યંત સુંદર રીતે કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે. એક ભક્તિનો પરિપ્રેક્ષ્ય જો વર્તમાનકાલીન પ્રજાને મળી જાય અને આ જિનેશ્વર ભગવંતની ભક્તિ આપણા જીવનમાં જાગૃત થાય તો આપણા બધા જ પ્રશ્નો પતી શકે તેવી શક્તિ તેમાં રહેલી છે. અને તે જ રીતે ભક્તિનું પરિપ્રેક્ષ્ય આપણે સમજવું જોઈએ. પ્રસંવ્રતિમાં કહ્યું છે કે જિનેશ્વર ભગવંતની ભક્તિ કરનારને ચાર પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. સૌથી પહેલાં તો અપરિગ્રહનો ટેવ પડે છે. અપરિગ્રહની દાનની ભાવના ઉત્પન્ન થાય છે, મૈત્રી ભાવ ઉત્પન્ન થાય છે અને વિનય ઉત્પન્ન થાય છે. અને આવો જ્યારે મૈત્રી ભાવનું સુંદર તત્વ જિનેશ્વર ભગવાનની ભક્તિ દ્વારા આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે જગતમાં જઈને પણ જિનેશ્વર ભગવંતના દાસ બનીને આપણી સેવા કરવા માટે જઈ શકીએ છીએ. વોટ ઇઝ ધ રેલેવન્સ? વર્તમાન કાળમાં ભક્તજનની આ સમાજમાં અને સંસારમાં શું આવશ્યકતા છે? એક શાસ્ત્રમાં અને આપણા સમાજમાં ભક્તને થોડોક નીચો મૂકી દીધેલો છે કે ભગત રાજા આવ્યા એમ કરીએ છીએ આપણે. એમ કરીને ભક્તિનો જે ઊંચામાં ઊંચું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાત્ર છે તેને નીચે મૂક્યા છે. અને બન્યું છે પણ એવું કે ઘણી વાર એમ માનીએ છીએ કે ચાર કલાક મંદિરમાં કે છ કલાક ઉપાશ્રયમાં રહીએ અને જિનેશ્વર ભગવંતની મેં ભક્તિ કરી, તો વાસ્તવમાં એ આત્મવંચના છે, એ અભિનિવેશ છે. ભક્તજન તો સંસારમાં જ્યારે જાય છે ત્યારે પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે જાય છે. જગતમાં પ્રભુની આજ્ઞા પાલનને માટે એને બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ, બધા જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ, એ પરિપ્રેક્ષ્યને લઈને જગતમાં જ્યાં જાય છે ત્યાં જિનેશ્વર ભગવંતનો ભક્ત સેવા કરવા માટે જાય છે. આ એક ભક્તનું પરિપ્રેક્ષ્ય છે. જો ખરેખર ભગવંત આપણા હૃદયમાં વસ્યા હોય તો જગતના બધા જીવોમાં જીનેશ્વર ભગવંતને જ જોવાની આપણે ટેવ પાડવી જોશે. અને તે જ જીન ભક્તિનું સાચું રહસ્ય છે. મૈત્રી ભાવનું સ્નાન કરીને, પ્રમોદ ભાવનું પાત્ર લઈને, મૈત્રી ભાવનું સ્નાન કરીને જગતમાં જાઓ. અખંડિત મૈત્રી ભાવને સાચવવા માટે આ જગતમાં મારે જીવોની સાથે રહેવાનું છે, આવું મૈત્રી ભાવનું પાત્ર લઈને જવાનું છે. અને પ્રમોદ ભાવ જ્યાં પણ ગુણ છે, જ્યાં પણ ગુણ છે ત્યાં મારે મારા પાત્રમાં ગુણ જોઈએ છે, મારા પાત્રમાં મારે ગુણ ગ્રાહકતા જોઈએ છે, એવો ગુણ સ્વભાવ લઈને જગતના જીવો સાથેનો વ્યવહાર કરવાનો છે. કરુણાનું વિસર્જન કરવાનું છે. જે જગતના જે જીવને હું ઉપયોગી થઈ શકું તેને ઉપયોગી થવાનું છે. અને માધ્યસ્થનો વૈભવ પ્રાપ્ત કરવાનો છે કે માધ્યસ્થ દ્વારા જે કંઈ પણ મને ન ગમે તેવું બની રહ્યું છે તેમાં હું અભિપ્રાય નહીં આપું. જે કંઈ પણ ન ગમતું એવું બની રહ્યું છે તેમાં ઈશ્વરની ઈચ્છા હશે એમ માનીને, મારી બુદ્ધિને ડખોડીને એ વસ્તુને સરખી કરવાનો વિચાર નહીં કરું. આ ભક્તિનો પરિપ્રેક્ષ્ય છે. ભક્ત માણસ સંસારમાં જ્યારે જાય છે ત્યારે હી ઇઝ ધ ગ્રેટેસ્ટ એસેટ ઓફ ધીસ અર્થ. આ પૃથ્વી ઉપરની કોઈ મોટામાં મોટી સંપત્તિ હોય તો આવો જીનેશ્વર ભગવંતનો સાચો ભક્ત છે, કે જે સંસારમાં રહીને પણ મહાત્યાગી, મહાકર્તા, મહાભોગી બની શકે છે. ભક્ત માણસ એ મહાકર્તા છે. પ્રાપ્ત કર્તવ્યમાં સંતોષ માનનારને મહાકર્તા કહ્યો છે શાસ્ત્રમાં. મહાકર્તા છે. જે કંઈ પણ મારા નસીબમાં, મારી સામે, મારા જીવનમાં જે કંઈ પણ કાર્ય આવ્યું તેને હું સંતોષથી પ્રાપ્ત કરીશ, એ મહાકર્તા બને છે. પછી મહાભોગતા, જે કંઈ પણ અવસ્થા, પ્રસંગો, જે પણ પ્રસન્નતા છે તેને સ્વીકારી લે છે અને મહાભોગતા બને છે. યસ, ઇઝ નો કમ્પ્લેન્ટ ઓફ એની કાઇન્ડ ટુવર્ડ્સ ધ હેપનિંગ્સ ઇન સોસાયટી. સમાજમાં બનતા કોઈ પણ બનાવોની સામે એની ફરિયાદ નથી. અને આપણે બધા આપણા જીવનમાં પરિસ્થિતિનો અસંતોષ, પરિસ્થિતિનો વિરોધ એનેથી જ ભરેલા છીએ. આ બરાબર નથી, એને સરખું કરો, આનો વિરોધ કરો એમ કરીને આર્ત અને રૌદ્ર ધ્યાનને સદાને માટે ધ્યાવીએ છીએ. પરિસ્થિતિનો અસંતોષ અને પરિસ્થિતિનો વિરોધ એ જીનેશ્વર ભગવંતના ભક્તનું કાર્યક્ષેત્ર નથી. જે કંઈ પણ બની રહ્યું છે તે બરાબર છે. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, પ્રાપ્ત અવસ્થામાં સંતોષ અને જીવનના જે કંઈ પણ કરણો મળેલા છે તે કરણો દ્વારા પોતાના અજ્ઞાનનો નાશ કરીને જગતને ઉપયોગી થવું તે જીનેશ્વર ભગવંતના ભક્તની સાચી વાત છે. આવી ભક્તિ આ કળિયુગમાં મોક્ષમાં જવા માટે દોહેલી કહેલી છે. જ્ઞાન પ્રાય મળે કે ન મળે, આપણે બધા જ આપણા જીવનમાં આજે એટલા વિચિત્ર પ્રકારની અવસ્થાઓ સંજોગોમાં રહીએ છીએ કે પરિપૂર્ણ રીતે ભગવાનનું પ્રવચન સાંભળવાનું, પરિપૂર્ણ રીતે ભગવાનનું જ્ઞાન સમજવાનું, પરિપૂર્ણ રીતે ભગવાનનું ધ્યાન સમજવાની શક્તિ નથી. પણ ભક્તિ જરૂર થઈ શકે છે. આપ્ત પુરુષની ઓળખાણ થયા પછી આપ્ત પુરુષનું પ્રવચન સાંભળવાની જરૂરત રહેતી નથી. પ્રવચન સાંભળવું એ પહેલી પ્રકારનો સત્સંગ છે. પણ પ્રવચન સાંભળવાને બદલે પ્રભુના આપ્ત પુરુષમાં પ્રભુની સાથે વાત કરવી એ તો ઊંચો સત્સંગ છે. પહેલો સત્સંગ પ્રભુનું પ્રવચન સાંભળવાનું છે, બીજો સત્સંગ પ્રભુની સાથે વાત કરવાનો છે. અને જીનેશ્વર ભગવંતની ભક્તિ જ્યારે જીવનમાં આવે છે ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે. હી ટોક્સ વિથ અસ, હી એન્ટર્સ ઇન ટુ કોમ્યુનિયન વિથ અસ. આપણી સાથે પ્રભુની એવી એકતા આપણે પ્રાપ્ત કરીએ છીએ કે આ જીનેશ્વર ભગવંતની ભક્તિ દ્વારા પ્રભુની સાથેનો મારો મેળાવો છૂટી ન શકે એવો બને છે. તો આ પરિપ્રેક્ષ્યમાં જીનેશ્વર ભગવંતની ભક્તિ જે રીતે, જે કરણથી, જેવી રીતે થઈ શકે તે આપણે કરવાની છે. કુમારપાળ મહારાજાનું દ્રષ્ટાંત અત્યંત સુંદર સમજવા જેવું છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કુમારપાળ મહારાજાએ 18 દેશના માલિક પાટણમાં ઘણું પ્રાપ્ત કર્યું તેમની પાસેથી. પરંતુ ઉંમર વીતતી ગઈ, વર્ષો વીતતા ગયા અને જીવનમાં કુમારપાળ મહારાજાને એમ થયું કે મારે પણ જીવનમાં કંઈક વિરતિ પ્રાપ્ત કરવી જોઈએ. માત્ર વાતો કરીને નહીં, મારા જીવનમાં કંઈક વિરતિ મને આવવી જોઈએ. 12 વ્રત શ્રાવકનો અંગીકાર કરવા માટેનો નિર્ણય કુમારપાળ મહારાજા 70 વર્ષની ઉંમરે કરે છે. એટ ધ એજ ઓફ 70 એને એમ થયું કે હવે મારું આયુષ્ય પૂર્ણ થાય એના પહેલા શ્રાવકના 12 વ્રતો સ્વીકાર કરીને હવે મારા જીવનની ઢળતી સાંજે એક સુકૃત સારો એવો કરી લઉં. પાટણનો સંઘ આખો ભેગો થયેલો છે, અહીં જે બધા ભેગા થયા છે તે રીતે પાટણનો આખો સંઘ ભેગો થયો છે. કલિકાલ સર્વજ્ઞ મહારાજ સાહેબ પાટ ઉપર બિરાજમાન છે, પ્રભુની નાણ મંડાયેલી છે. 12 વ્રત અંગીકાર કરવા માટે પ્રભુની બાજુમાં પ્રદક્ષિણા આપીને 12 વ્રત અંગીકાર કરવાના હોય છે તેની વિધિ છે. કુમારપાળ મહારાજા પ્રદક્ષિણા ફરતા જાય છે અને ચોધાર આંખે રડતા જાય છે. સંઘના લોકોને થયું કે રાજા ઉઠીને રોવે છે, આપણા રાજાને આટલું બધી આંખમાં આંસુ દુઃખ છે. છતાં પણ જ્યારે આંખમાં આંસુ સમાતા નથી ત્યારે હેમચંદ્ર સુરેશ મહારાજ સાહેબને લાગે છે કે નક્કી આ 12 વ્રત ઉછેરવામાં પણ કુમારપાળ મહારાજાને કંઈક કષ્ટ લાગે છે. બાજુમાં બોલાવીને કહે છે કે રાજન, આખી જીવન જૈન શાસનનો મર્મ પામ્યા પછી
આ વ્રત ઉછેરવામાં આટલી બધી આનાકાની લાગે છે? રાજન, શું કારણ છે તમે રોવો છો? કુમારપાળ મહારાજાનો જવાબ આપણા બધાના જીવનમાં ચોટ ઉપજાવી જાય તેવો છે. પ્રભુ, દર્શન દુર્લભ એવા અરિહંત પરમાત્મા મળ્યા, જ્ઞાન દુર્લભ એવા ગુરુ મળ્યા, ચારિત્ર દુર્લભ એવું ચારિત્રના દર્શન થયા, શ્રવણ દુર્લભ એવું પ્રભુનું પ્રવચન મળ્યું, અને દસ દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભાવ મળ્યો, અને તેના પરિપાક રૂપે આ શ્રાવક જીવનના કર્તવ્યોનું 12 વ્રતો અંગીકાર કરવા માટેનો મને આનંદ છે. પરંતુ પ્રભુ, બહુ મોડું થઈ ગયું છે. 70 વર્ષની ઉંમરે કુમારપાળને એમ લાગે છે કે પ્રભુ, બહુ મોડું થઈ ગયું છે. આ મોડું થઈ ગયું છે એના મને આશરો છે. આપણા બધાના જીવનની સાંજ, ઢળતી સાંજમાં પણ આ કુમારપાળ જેવા શબ્દો નીકળે અને બહુ મોડું થઈ ગયું છે એવો સમજદારીનો સૂરજ ઉગે, ત્યારે જિનેશ્વર ભગવંતની ભક્તિ આપણે પ્રાપ્ત કરી શકાશે. બહુ મોડું થઈ ગયું છે, અત્યંત અલ્પ અને દુર્લભ એવા મનુષ્ય ભાવમાં કરવા જેવું કાર્ય જો 5-10 વર્ષમાં આપણે નહીં કરી શકીએ, આ જિનેશ્વર ભગવંતના દર્શન દુર્લભ એવા આપણે જો પ્રાપ્ત નહીં કરી શકીએ અને અહીંથી જો આપણે વિદાય લઈશું તો એક મોટી દુર્ઘટના કહેવાશે. વર્તમાન કાળમાં આ જિનેશ્વર ભગવંતની ભક્તિ સકળ જૈનના કુટુંબોમાં ફેલાવી જોઈએ કે આ ભક્તિનો પદાર્થ એ મારા જીવનને સમૃદ્ધ કરવા માટે છે, આ ભક્તિનો પદાર્થ એ જવનના સંસારના પ્રશ્નોને પતાવવા માટે છે. અને એ રીતે જ પ્રભુની ભક્તિ જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે આપણા જીવનમાં એક નવું દર્શન પ્રાપ્ત થશે. જિનેશ્વર ભગવંતની ભક્તિ એ ધ્યાન આશ્રિત પણ છે, તેમાં અપાય અપગમ વિપાક ઉદય એમ કરીને 4 પ્રકારના ધ્યાન છે, એ પણ પ્રભુની ભક્તિ માટેના જ છે. તો પ્રભુના 4 મંગલ છે, પ્રભુના 4 મંગલ છે. એ 4 મંગલ છે અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા અને પ્રતિપત્તિ પૂજા. આજ્ઞા પાલન એ 4 મંગલ છે. 4 શરણ છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી 4 શરણ આપે છે આપણને. અને તેવી જ રીતે પ્રભુમાં 4 અતિશયો રહેલા છે, અપાયાપગમ, પૂજાતિશય, વચનાતિશય અને ભાવાતીત પણ જ્ઞાનમાં જવું, એ પણ પ્રભુના અતિશયો દ્વારા પ્રભુની આપણે ભક્તિ કરી શકીએ છીએ. આપણા જીવનમાં આ જિનેશ્વર ભગવંતના નામ અને રૂપની આરાધના એ વાસ્તવમાં આપણા નામ રૂપનું વિસર્જન બને, અને જીવનમાં એ ભક્તિનો પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત કરીને આપણે આપણા સંઘ પૂરતા જ નહીં પણ જગતમાં આ શાંતિનો સંદેશ આપીએ તેવી વાત આપણે લઈને આ પર્યુષણ પર્વની આરાધનામાં કૃતજ્ઞતાનું બીજ વાવીને આપણા સ્વતંત્રતાના વૃક્ષને આગળ કરીએ તે જ ભાવના સાથે આ જીન ભક્તિનો વિષય અહીં આપની સમક્ષ પૂરો કરું છું. આપની પાસે અવારનવાર આવવાનું બને છે, થોડાક લાગણીથી શબ્દો બોલવાનું મન થાય છે. આ એક પ્રબુદ્ધ જનોની શ્રોતાઓની સભા છે કે જે સભામાં એવો સુંદર પ્રતિભાવ મળે છે કે આરાધના માટે જો આપણે એક સહિયારો પુરુષાર્થ કરીએ તો અત્યારે વર્તમાન કાળમાં જે વિક્ષિપ્ત અવસ્થા છે તેમાં આપણે ખૂબ શાંતિ આપી શકીએ. આપણે બધાએ માત્ર સાંભળવાને બદલે જાગીને સંયુક્ત ભાગીદારીમાં વર્તમાન કાળમાં કોઈ સુંદર કૃત્યો કરવાની જરૂરત છે. આવતી પેઢીને જિનેશ્વર ભગવાનની ભક્તિનો પરિપ્રેક્ષ્ય આપવાની જરૂરત છે, અને જીવનમાં જ્યારે જિનેશ્વર ભગવાનની ભક્તિ સંપૂર્ણપણે પ્રવેશ થશે ત્યારે બધું જ કાર્ય તેઓ કરશે, તેમણે કરવાનું છે. ઇટ ઇઝ હી હુ ડિલિવર્સ અસ. આપણે એમાં કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. પ્રભુને જે સોંપાઈ ગયેલો ભક્ત છે તેની બધા જ યોગક્ષેમ પ્રભુ કરે છે. આવી શ્રદ્ધા આપણા સૌના જીવનમાં પ્રગટે તે ભાવ સાથે આપને નમસ્કાર કરીને મારું વક્તવ્ય ભરું કરશું.
વિવિધ દ્રષ્ટિકોણથી એના રહસ્યો તપાસીને આપણને સમજાવ્યો છે. આરંભમાં એમને કહ્યું તે પ્રમાણે જ્યાં સુધી નશ્વરને નશ્વર તરીકે સમજવાની ને સ્વીકારવાની આપની તૈયારી ન હોય ત્યાં સુધી ઈશ્વરના દર્શન આપણને થતા નથી. એ દર્શન કરવા માટે માત્ર લાગણીની જરૂર છે એમ નહીં, એની સાથે બુદ્ધિની પણ જરૂર છે, અને સાચી બુદ્ધિ હોય ત્યાં જ શ્રદ્ધા અને ભક્તિ આવે છે એમ એમને સરસ રીતે બતાવ્યું. જિનેશ્વર ભગવાનની ભક્તિ એ વિવિધ રીતે થાય છે, વિવિધ સ્વરૂપે થાય છે, પણ અન્ય દેવોની ભક્તિ કરતાં આ ભક્તિ જુદી કોટીની છે. કેટલાક દેવદેવીઓની પાસે દુઃખ રહિત થવાને માટે આપણે ભક્તિ કરી શકીએ. જિનેશ્વર ભગવાનની ભક્તિ આપણે કરીએ ત્યારે દુઃખ રહિત થવાને માટે નહીં પરંતુ પાપ રહિત થવાને માટે આપણે કરીએ છીએ. એનો જે મહિમા છે તે ઘણો મોટો છે. જિનેશ્વર ભગવાન એ તો પોતે મોક્ષ ગતિ પામેલા છે. એ જ્ઞેશ્વર ભગવાનને આપણને કશું આપવાનું હોતું નથી, પરંતુ એની પાસે જઈને આપણે એમના જેવા થવાનું છે. સાક્ષાત તીર્થંકર વિચરતા હોય ત્યારે પણ તીર્થંકર આપણને કશું આપતા નથી, પરંતુ આપણે એમની પાસેથી પામવાનું છે. એ કઈ રીતે પામી શકાય? એ પામવાની માટે આપણી પાસે શ્રદ્ધા હોવી જોઈએ, આપણી પાસે એમની આજ્ઞા ઉઠાવવા માટેની તત્પરતા હોવી જોઈએ. ધર્મ વિવિધ રીતે આચરી શકાય છે. અને છેલ્લે એમણે જે હેમચંદ્રાચાર્યનો ઉલ્લેખ કર્યો, એ હેમચંદ્રાચાર્ય જ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ત્રણ રીતે ધર્મ આચરી શકાય છે: અનુષ્ઠાન ધર્મ, વિચાર ધર્મ અને સ્વરૂપ ધર્મ. અનુષ્ઠાન ધર્મ અને વિચાર ધર્મમાંથી ક્રમે ક્રમે સ્વરૂપ ધર્મમાં જવાનું છે. સ્વરૂપ ધર્મમાં સીધો કૂદકો મારવાનો નથી હોતો. અનુષ્ઠાન ધર્મ અને વિચાર ધર્મ જે ન આચરી શકે તે સ્વરૂપ ધર્મમાં સહેલાઈથી પ્રવેશ ન કરી શકે. કેટલાક લોકોને ક્રિયાકાંડનો વિરોધ હોય છે, કેટલાક લોકોને ક્રિયાકાંડની એક પ્રકારની એલર્જી હોય છે. એમ કહે કે અમે રિચ્યુઅલ્સમાં માનતા નથી, અમે તો પ્રિન્સિપલ્સમાં માનીએ છીએ. અલબત્ત એને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એ એમ કહેતા નથી કે અમે પ્રિન્સિપલ્સમાં માનીએ છીએ, ત્યારે એ રિચ્યુઅલ્સમાં પણ માનીને ખાવા બેસી જાય છે. એને તરસ લાગે છે ત્યારે તરસ લાગે ત્યારે પાણી પીવું એવો સિદ્ધાંત જ માત્ર નથી સ્વીકારતા, પોતે પાણી પીવા લાગી જાય છે. પણ ધર્મની વાત આવે ત્યારે એમ કહે કે ના, અમે તો માત્ર પ્રિન્સિપલ્સમાં માનીએ છીએ, રિચ્યુઅલ્સમાં માનતા નથી. જીવનના કેટલાય ક્ષેત્રો એવા છે કે જેમાં આપણે રિચ્યુઅલ્સ વગર આગળ ગતિ કરી શકીએ જ નહીં. તો ધર્મનું ક્ષેત્ર પણ એવું છે કે જેમાં રિચ્યુઅલ્સ વગર આગળ જઈ શકાય નહીં. અલબત્ત રિચ્યુઅલ્સમાં અટકી જવાનું નથી, અનુષ્ઠાન ધર્મમાં અટકી જવાનું નથી, વિચાર ધર્મમાં અટકી જવાનું નથી. ત્યાંથી ગતિ કરીને સ્વરૂપ ધર્મમાં જવાનું છે, એટલે કે આત્માના સ્વરૂપને પામવાનું છે, એની નિર્મળતા આણવાની છે. એ જો આણવી હોય તો આ અનુષ્ઠાન ધર્મ સ્વીકાર્યા વગર છૂટકો નથી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર રીતે અરિહંત ભગવંતની પૂજા કરી શકાય છે. નમુત્થુનમ સૂત્રની અંદર શક્ર મહારાજે તીર્થંકર ભગવાનની જે સ્તુતિ કરી છે એમાં એક પછી એક એમના વિશેષણો આપ્યા છે. એમાંનું એક વિશેષણ લઈને પણ જો એના ઉપર આપના ચિત્તને બરાબર કેન્દ્રિત કરીએ, એમ જ આપણે ધ્યાનમય બની શકીએ, તો પણ એ ગુણ આપનામાં આવે અને એની સાથે સાથે બીજા બધા ગુણો પણ પાછળ પાછળ ચાલ્યા આવે. એમણે સરસ કહ્યું કે આરંભમાં આપણે જ્ઞેશ્વર ભગવાન સાથે વાત કરવાની છે, પરંતુ પછીથી જ્ઞેશ્વર ભગવાન આપણી સાથે વાત કરવા લાગશે. ક્યારે? કે જ્યારે આપણી પોતાની ભક્તિ સાચી અને ઉત્કટ હશે ત્યારે. જ્ઞેશ્વર ભગવાનને આપણી સાથે વાત કરતા જો આપણે કરી શકીએ તો જ આપણને આપણી ભક્તિની પ્રતીતિ થાય. ભક્તિ બાળજીવો માટે એમને કહ્યું તે પ્રમાણે પ્રાર્થનાના સ્વરૂપમાં હોય, અને એથી આગળ જતાં જતાં વિવિધ પ્રકારે એ ભક્તિ થાય અને એ ભાવ ભક્તિ સુધી આપણે જઈ શકીએ. આપણા પૂર્વાચાર્યોએ ભક્તિના ત્રણ મહત્વના પ્રકાર બતાવ્યા છે: વાચિક ભક્તિ, પ્રાર્થના, સ્તુતિ વગેરે એ પ્રકારની ભક્તિ. એ ભક્તિને સમંત ભદ્રા ભક્તિ કહે છે. કાયિક ભક્તિ એને સર્વમંગલા ભક્તિ કહે છે. અને માનસિક ભક્તિ એને સર્વ સિદ્ધિ ફલા ભક્તિ કહે છે. સમંત ભદ્રા અને સર્વમંગલા ભક્તિમાંથી સર્વ સિદ્ધિ ફલા ભક્તિ સુધી આપણે પહોંચવાનું છે. એ ક્યારે પહોંચી શકીએ? કે જ્ઞેશ્વર ભગવાન જેવું જ સ્વરૂપ આપણને પોતાને પ્રાપ્ત થાય. આરંભમાં તો એવા સદગુણો આપણને પ્રાપ્ત થાય કે જે વડે આપણે આપણી જાતને, આપણા આત્માને નિર્મલ કરી શકીએ. એમને ચાર વસ્તુઓ બતાવી: મૈત્રી આવે, અપરિગ્રહ આવે, દાન આવે, આ બધા વિવેક આવે, આ બધા સદગુણો આપણામાં પ્રગટ થતા જાય. અને એ પ્રગટ થતાં થતાં સમય જતા આપણા કર્મો નષ્ટ થતા જાય. અને જ્ઞેશ્વર ભક્તિનો મહિમા એટલો મોટો છે કે એ આપણા બધા જ કર્મનો ક્ષય કરે છે અને આપણને આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે, મોક્ષ ગતિ સુધી લઈ જઈ શકે છે. આવી સરસ જ્ઞેશ્વર ભક્તિ છે. આપના પોતાનામાં જેમ માણસ વધારે બુદ્ધિવાદી તેમ એને કેટલાક ક્રિયાકાંડો પ્રત્યે અરુચિ થાય એ સ્વાભાવિક છે, પરંતુ એ થાય તે ઉચિત નથી. અને એટલા માટે જેમ માણસ વધારે બુદ્ધિશાળી અને પ્રત્યેક ક્રિયાનું રહસ્ય જો સમજે અને પામે તો એ જ ક્રિયા એને માટે વધારે ફળવતી બને. કોઈ પણ ક્રિયા જ્યારે નિર્માય છે ત્યારે એમને નિર્માતી નથી હોતી, એની પાછળ ઘણું મોટું ઘણું ઊંચા પ્રકારનું રહસ્ય હોય છે. પરંતુ સમય જતાં એ રહસ્ય ભૂલાઈ જાય છે, એનું વિસ્મરણ થાય છે અને ગતાનુગતિકતા આવી જાય છે. ગતાનુગતિકતાનો આપણે વિરોધ કરવો જોઈએ. ક્રિયાની પાછળ રહેલા રહસ્યનો વિરોધ તો ક્યારેય ન થઈ શકે. એ રહસ્ય જો આપણે સમજીએ તો એવી ક્રિયાનો વિરોધ આપણાથી સામાન્ય રીતે નહીં થાય, પણ આપણા અજ્ઞાનને કારણે આપણે એ રહસ્યોનો રહસ્યના અજ્ઞાનને કારણે એ પ્રકારની ક્રિયાનો વિરોધ સહજ રીતે આપણે કરતા હોઈએ છીએ. જિનેશ્વર ભક્તિનો મહિમા ઘણો મોટો છે, એના રહસ્યો ઘણા ઊંડા છે. એમાંથી કેટલાક ઉત્તમ રહસ્યોનો પરિચય શશકાંતભાઈએ આપણને કરાવ્યો. આપણા મનમાં તો એવી ભાવના રહે, મને તો એમ લાગતું હતું કે સમય એમને ઓછો પડે છે, પણ ફરીથી પણ આ વિષય ઉપર આપણે ક્યારેક એમનું વ્યાખ્યાન રાખીએ તો આ રહસ્યોને આથી પણ વધારે સરસ રીતે ઊંડાણમાં લઈ જઈને સ્ફુટ કરી શકે. આવું સરસ મનનીય વ્યાખ્યાન આપ્યું એ માટે જૈન યુવક સંઘ તરફથી શશકાંતભાઈનો હું હાર્દિક આભાર માનું છું.